હા જી
આપણે બાલબોધ ભાગ બે માં પાઠ છ ની અંદર દ્રવ્ય નો પાઠ આપણે શીખી રહ્યા હતા. લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે શરૂઆત આપણે વિશ્વથી કરી હતી કે વિશ્વ કોને કહેવાય, એટલે કે દ્રવ્યોના સમૂહ વિશ્વ કહેવાય છે. એટલે શું કે જ્યાં દ્રવ્યો જોવામાં આવે છે એટલી દુનિયા એને વિશ્વ કહીએ છીએ. તો કે પછી આપણને પ્રશ્ન થાય તો દ્રવ્ય શું છે, તો પછી દ્રવ્યની આપણે બીજી પરિભાષા બનાવી કે ગુણોના સમૂહને દ્રવ્ય કહેવામાં આવે છે. હવે ગુણ એટલે શું, પર્યાય એટલે શું, એ ચર્ચા પછી, હમણાં એ અપેક્ષિત નથી. એનો પાઠ આગળ બાલભૂત 3 ની અંદર આવવા વાળો છે, એની અંદર દ્રવ્ય ગુણ અને પર્યાયની વિસ્તારથી આપણે ત્યાં ચર્ચા કરીશું. અહીંયા ખાલી દ્રવ્ય કોને કહેવાય, કેટલા દ્રવ્ય છે, એ લોકોના પ્રયત્ન કેટલા છે, કેટલા સમય સુધી આ દ્રવ્યો રહે છે અને એ લોકોની સંખ્યા દરેક દ્રવ્યની કેટલી કેટલી છે અને એને જાણવાથી આપણને શું લાભ, તો અત્યારે દ્રવ્ય સંબંધીની જ આપણે જાણકારી લઈ રહ્યા છીએ. એની અંદર આપણે જોયું હતું કે દ્રવ્ય છ છે, જીવ, ઉદગલ, ધર્માસ્થિકાય, અધર્માસ્થિકાય, આકાશ અને કાળ. એની અંદર જીવ દ્રવ્ય કોને કહેવાય, તો કે જ્ઞાન દર્શન સ્વભાવી આત્માને જીવ દ્રવ્ય કહેવામાં આવે છે. ઉદગલ દ્રવ્ય કોને કહેવાય, તો કે જેનામાં સ્પર્શ સુગંધ વર્ણ જોવામાં આવે તેને ઉદગલ દ્રવ્ય કહેવામાં આવે છે. અને ધર્માસ્થિકાય કોને કહેવાય, કે જે સ્વયં ગમન કરતા જીવ અને ઉદગલને ગમન કરવામાં જે નિમિત્ત બને તે દ્રવ્યને ધર્માસ્થિકાય કહેવામાં આવે છે. પછી અધર્માસ્થિકાય દ્રવ્ય કોને કહેવાય, કે જે સ્વયં ગમન પૂર્વક સ્થિર રહેતા જીવ અને ઉદગલને સ્થિર રહેવામાં જે નિમિત્ત બને તેને અધર્માસ્થિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. આકાશ દ્રવ્ય કોને કહેવાય, તો કે જ્યાં જીવાદી પાંચ દ્રવ્યો જોવામાં આવે જે પાંચ દ્રવ્યોને રહેવાની જગ્યા આપે તેને આકાશ દ્રવ્ય કહેવામાં આવે છે. અને કાળ દ્રવ્ય કોને કહેવાય, તો કે જે જગતના સમસ્ત પદાર્થોને પરિણમનમાં જે નિમિત્ત બને તેને કાળ દ્રવ્ય કહેવામાં આવે છે. આમ આપણે છ ની ટૂંકમાં પરિભાષા જોઈ, પછી એનું વિસ્તારથી થોડુંક આપણે એનું વર્ણન કરીશું. હવે આ તો દ્રવ્યની પરિભાષા થઈ. હવે એક એક દ્રવ્યને આપણે લેતા જઈએ કે જગતની અંદર જીવ કેટલા. તો લાસ્ટ ટાઈમ આપણે જોયું હતું કે જગતની અંદર જીવ અનંત છે. તો કે અનંત એટલે શું ન સમજ્યા, કોઈ કે અનંત એટલે શું, એટલે કે અનંત પણ બે પ્રકારની રાશિ આવે છે, અક્ષય અનંત અને સક્ષય અનંત. અહીંયા આગળ અક્ષય અનંત કદી ખૂટે નહીં, અનંતમાંથી અનંત બાદ કરવામાં આવે તો પણ સંખ્યા અનંત જ રહે, ક્યારે જેવાય કે એ સંખ્યા ખાલી ન થાય. જે કેવળ જ્ઞાનનો વિષય છે, કેવળ ભગવાનના જ્ઞાનનો વિષય છે, કે એમને અનંતને અનંત તરીકે જોયું છે, તો કહે છે કે એવી જે સંખ્યા જે કેવળ જ્ઞાનમાં નોંધ છે એને અનંત કહેવામાં આવે છે. લોક છે, પુરુષ આકાર, ખભા ઉપર બે હાથ ઊંચી રાખીને ઊભો રાખીને, કમર ઉપર બે હાથ રાખીને જે ઊભો રહે છે, બે પગ પોળા કરીને, એવા આકારે લોક રહેલો છે. અને એ લોકની અંદર એવો કોઈ ખૂણો, એવી કોઈ જગ્યા કશું બાકી નથી કે જ્યાં જીવાદી છ દ્રવ્ય જોવામાં ન આવે. એટલે કે ત્યાં દરેકે દરેક જગ્યા ઉપર જીવાદી છ દ્રવ્ય જોવામાં આવે છે. એક સામાન્ય એની રૂપરેખા જોઈએ. હવે કહે છે કે જીવ દ્રવ્ય અનંત. હવે પૂતગલ કેટલા છે, કે પૂતગલ અનંતાનંત છે. અત્યારે આપણે આ દ્રવ્યોની સંખ્યાની ચર્ચા કરીએ છીએ કે જીવ અનંત છે, પૂતગલ અનંતાનંત છે, અને પછી ધર્માસ્થિકાય, તો કે ધર્માસ્થિકાય કેટલા દ્રવ્ય છે, કે ધર્માસ્થિકાય એક જ છે, અધર્માસ્થિકાય એક જ છે, અને આકાશ એક જ છે. ફરીથી કહું છું, ધર્માસ્થિકાય એક જ છે, અધર્માસ્થિકાય એક જ છે, આકાશ એક જ છે, અને કાલાણું કેટલા છે, કાલાણું એટલે કાલ દ્રવ્ય. તો કે છે કે કાલાણું છે લોક પ્રમાણ અસંખ્યાત. તો કે છે કે જગતની અંદર કાલાણું કેટલા, તો કે લોકાકાશના પ્રદેશ કેટલા, તો કે અસંખ્યાત. તો એક પ્રદેશ ઉપર એક કાલાણું ખચિત છે, ફિક્સ છે જેને કહેવાય. એનામાં પરિણમન તો છે, પરંતુ એક જગ્યાએથી બીજી જગ્યાએ એ ક્ષેત્રાંતર કરતા નથી. એની થોડી ચર્ચા કરીશું પછી. તો કહે છે કે એવી પોતપોતાની જગ્યા પર ખચિત છે, ફિક્સ છે, એવા લોકના પ્રદેશ અસંખ્ય છે, અને એક એક પ્રદેશ ઉપર એક એક કાલાણું, એટલે કે અસંખ્યાત કાલાણું લોકની અંદર જોવામાં આવે છે. આવી રીતે આપણે એ બધાની સંખ્યા જોઈ. હવે આ જે બધી સંખ્યાઓ જે છે, તો કહે છે કે એ બધી લોકાકાર અસંખ્યાત પ્રદેશી હોવા છતાં આવા જીવ અને પૂદગલ કે જે અનંત અને અનંતાનંત છે, એની અંદર આકાશ કાલ દ્રહપણે ધર્માસ્થિકાય ને અધર્માસ્થિકાય એક એક છે, અને કાળ દ્રવ્ય અસંખ્યાત છે. તો કે આટલા લોકાકાશમાં અસંખ્યાત પ્રદેશ જગ્યા, અને એ જગ્યાની અંદર એવી તાકાત પડેલી છે કે એની અંદર આ બધા જ દ્રવ્યો એક સાથે સમાઈ જાય છે. કોઈને કોઈનાથી ડિસ્ટર્બ થતો નથી, કોઈને કોઈનાથી બાધા પહોંચતી નથી. એ પ્રમાણે લાસ્ટ ટાઈમ આપણે દીપકના દ્રષ્ટાંતથી પણ જવાબ આપ્યો હતો, બલ્બના દ્રષ્ટાંતથી, પ્રકાશના દ્રષ્ટાંતથી જવાબ આપ્યો હતો કે એક કોષની અંદર, દાખલા તરીકે સમજો કે 5 દીપક આપણે પ્રકાશ બલ્બ સળગાવો, તમે ટ્યુબલાઇટ ચાલુ કરો, 5 ટ્યુબલાઇટ ચાલુ કરો, કે 50 કરો, કે 500 કરો, કે 5,000 કરો, 5 લાખ કરો, 5 કરોડ કરો, તમે કરતા જ જાઓ, કરતા જ જાઓ, તો પણ કહે છે કે બધો જ પ્રકાશ એક બીજી અવગાહના આપી શકે છે, બધો જ પ્રકાશ એ જગ્યાની અંદર એટલી નાની જગ્યામાં પણ રહી શકે છે. એવી રીતે એ બધામાં એવી રીતે અવગાહનત્વ નામનો ગુણ જોવામાં આવે છે. અવગાહનત્વ નામનો વિશેષ ગુણ તો આકાશ દ્રવ્યમાં છે, પરંતુ આવી રીતે એકબીજાને જગા આપવાની શક્તિ, જેને કહેવાય કે એ પ્રમાણેની વ્યવસ્થા જગતની અંદર દરેક દ્રવ્યમાં જોવામાં આવે છે. આ પ્રમાણે એનું આપણે સંખ્યા અપેક્ષા એની ચર્ચા કરી. હવે આપણે પ્રદેશ અપેક્ષાએ એની ચર્ચા કરી, અને પછી એના વિસ્તારથી આપણે ધર્માસ્થિકાય પર આવ્યા હતા, એનાથી આપણે થોડાક આગળ વધીશું. હવે દરેક દ્રવ્યના પ્રદેશ કેટલા? તો અહીંયા આગળ જીવ સૌથી પહેલા લઈએ, તો કે જીવના પ્રદેશ કેટલા. અહીંયા પ્રદેશ એટલે શું? પ્રદેશ એટલે પહેલા સમજો તમે કે પ્રદેશનો અર્થ એ છે કે આકાશની અંદર જે આકાશ દ્રવ્ય છે એની અંદર એ કેટલી જગ્યા રોકે છે, કેટલા પ્રદેશ રોકે છે. જો જે જીવ છે ને, જીવ છ છ દ્રવ્ય છે, કે છ છ દ્રવ્ય દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવથી ગૂંથાયેલો છે. મૂળ વસ્તુ તે તેનું દ્રવ્ય છે, પછી ક્ષેત્ર પોતે કેટલો એરિયામાં રહેલો છે, પથરાયેલો છે, પ્રસરાયેલો છે, તે એનું જેને કહેવાય કે ક્ષેત્ર છે, પછી એની અનાદિ અનંત પર્યાયો જે છે થાય છે એક 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 સમયમાં, તે તેનું કાળ છે, અને એના અનંત ગુણ છે, તે તેનો ભાવ છે. આમ જગતની અંદર કોઈ પણ પદાર્થ છે તે સ્વચતુષ્ટયમાં ગૂંથાયેલો છે. જો ચતુષ્ટય બે પ્રકારની ચર્ચા આવે છે, કોઈને ખ્યાલ છે બે પ્રકારના ચતુષ્ટયની? એક તો મેં આ સ્વચતુષ્ટયની વાત કરી, બીજા કોઈ આ ચતુષ્ટયની વાત આવે છે? કોઈ ખ્યાલ હોય તો
પર ચતુષ્ટય,
હા
પર ચતુષ્ટય બીજા નહીં,
હા કોઈ નહીં, હા બોલો બોલો,
પરક્ષેત્ર, પર દ્રવ્ય,
પર ચતુષ્ટય.
હા પર ચતુષ્ટય,
હા સાંભળો, જે પર ચતુષ્ટય જે કીધા ને, એ તો સ્વક્ષેત્ર સ્વચતુષ્ટય ની અપેક્ષા સહિત છે. દાખલા તરીકે જીવ છે, જીવ તે પોતે સ્વચતુષ્ટય પડે છે કે પર ચતુષ્ટય પડે છે?
બીજા ચતુષ્ટય ની વાત
અમારો પ્રશ્ન છે. હા
હા પ્રશ્ન નહીં સમજ પડી,
બોલો. સ્વચતુષ્ટય પણ છે કે પરચતુષ્ટય પણ?
જીવ પોતે સ્વચતુષ્ટય પણ છે,
જીવ પોતે પોતાના ચતુષ્ટયમાં રહે છે, અપેક્ષાએ સ્વચતુષ્ટય કહીશું, પણ પૂદગલ પણ પોતે પોતાના ક્ષેત્રમાં રહે છે, પોતાના કાળમાં રહે છે, પોતાના દ્રવ્ય પોતાના ભાવમાં રહે છે, તો એ એનું સ્વચતુષ્ટય થયું, અને એ પૂદગલની અપેક્ષાએ આપણું જે ચતુષ્ટય છે તે પણ ચતુષ્ટય થઈ જશે. ખ્યાલ આવે છે? અને આપણું જે સ્વચતુષ્ટય છે, તો કે છે કે આપણામાં પર ચતુષ્ટય નો અભાવ છે, એની અપેક્ષાએ આ પૂદગલ આદિ બધા પર ચતુષ્ટયમાં જતા રહેશે. પોઈન્ટ સમજાય છે કે નહીં? જો પ્રશ્ન એ કર્યો હતો કે ચતુષ્ટય બીજા આવે છે અનંત ચતુષ્ટય, તમને ખ્યાલ હશે પણ થોડો કેવો ખ્યાલ નહીં આવ્યો કે અનંત ચતુષ્ટય કે કેવલી ભગવાનને જે પ્રગટ થાય છે, અનંત દર્શન, અનંત જ્ઞાન, અનંત સુખ અને અનંત વીર્ય, એટલે છે કે આ કેવળ જ્ઞાન દશા પ્રગટ થતા નવ કેવલ લબ્ધિ જે કહીએ છીએ એ પ્રગટ થાય છે, તો એવી રીતે આ જે ચાર ગુણો પરિપૂર્ણતાને પ્રાપ્ત થાય છે, અનંતપણાને પ્રાપ્ત થાય છે, તેને અનંત ચતુષ્ટય કહેવાય. તે અર્યંત ભગવાન અને સિદ્ધ ભગવાનને જ પ્રગટ છે. છદ્મસ જીવને અનંત ચતુષ્ટય નથી, પરંતુ છદ્મસ એટલે આપણે ક્લાસ ચાલશે ને તો ઘણી વાર આવા શબ્દ આવશે. જયારે મોક્ષ માર્ગ ના પ્રકરણ વાળા ક્લાસ ચાલશે ત્યારે આના શબ્દ ઘણી વાર આવશે. આ કોઈ કહેશે મને છદ્મસ એટલે
આવરણ સહિત?
બહુ સરસ, બહુ સરસ. છદ્મસ એટલે છદ્મ કે આવરણ, એમાં આવરણ સહિત જે જીવ છે તેને છદ્મસ કહેવાય. અચરાચર મને એ કે કયા ગુણસ્થાન સુધી કહેવામાં આવશે?
12મા ગુણસ્થાન સુધી.
બહુ સરસ. 12મા ગુણસ્થાન સુધી જેને કહેવાય કે જ્ઞાનાવરણ દર્શનાવરણ નો અધીન ક્ષયોત્સમ છે. જ્ઞાનાવરણ દર્શનાવરણ ક્ષાયિક ભાવ રૂપે પરિણમ્યું નથી, તો કે છે કે ત્યાં એક નંબર એક પહેલા ગુણસ્થાન થી લઈને 12મા ગુણસ્થાન સુધીના જીવોને છદ્મસ્થ કહેવામાં આવે છે. હવે આપણે તો ચાર ચાર વિષય પ્રમાણે મારે વાત કરવી છે કે જગતની અંદર દરેકે દરેક દ્રવ્ય, દાખલા તરીકે જીવ દ્રવ્યની વાત કરીએ તો જે જીવ દ્રવ્ય જે છે તે દરેકે દરેક દ્રવ્ય પોતપોતાના સ્વચતુષ્ટયમાં તો રહે છે, પરંતુ બધાને જ કઈ અનંત ચતુષ્ટય હોય એમ નથી. અનંત ચતુષ્ટય તો પ્રગટ રૂપે હોય છે, તો એ તો કેવલી ભગવાનને સિદ્ધ ભગવાનને જોવામાં આવે છે. એમને સ્વચતુષ્ટય તો છે જ પોતપોતાના, પરંતુ એવા સ્વચતુષ્ટયનો નિર્ણય કરીને જે ધર્મની દશા પ્રગટ કરીને જે ધર્મની પૂર્ણતા થઈ એમની પર્યાયમાં આગળ અનંત ચતુષ્ટય પ્રગટ થાય છે. અને આપણા બધાની શું દશા છે કે આપણે બધા પોતપોતાના સ્વચતુષ્ટયમાં તો રહીએ જ છીએ, પરંતુ અધીન એવો ખ્યાલ વિશ્વાસ જેને કહેવાય કે એવી દ્રષ્ટિ, સમ્યક દ્રષ્ટિ, સમ્યક જ્ઞાન પ્રગટ નથી થયું, એટલે આપણને આવું સમ્યક દર્શન પૂર્વક આગળ વધતા એવી કેવળ જ્ઞાનની દશા જેને કહેવાય કે જોવામાં આવતી નથી. કહેવાનો તાત્પર્ય એ છે કે જગતની અંદર છ છ દ્રવ્ય જે છે તે પોત પોતાના સ્વચતુષ્ટયની અંદર રહે છે. એટલે સાદી ભાષામાં કહીએ તો પોતાના દ્રવ્ય, ક્ષેત્ર, કાળ અને ભાવમાં રહે છે, એને છોડીને બીજે કોઈ પણ જગ્યાએ જતો નથી, એ વાત ચાલે છે. બરાબર કે એની અંદર આપણે હવે વાત આવી હતી ક્ષેત્રની. આપણે ટુ ધ પોઈન્ટ ચાલવું છે. ક્ષેત્રની વાત હતી, સ્વચતુષ્ટયની વાત કેમ ઉપાડી હતી એ પાછા આપણે ભૂલી ના જઈએ. સ્વચતુષ્ટયની વાત એટલા માટે ઉપાડી હતી કે આપણે પ્રદેશને સમજવું છે કે આ જે છ છ દ્રવ્ય જે છે તે લોકોના પ્રદેશ કેટલા. પ્રદેશ કેટલા એટલે શું કે દાખલા તરીકે એ આકાશની કેટલી જગ્યા રોકે છે, એની અંદર જીવ કેટલી જગ્યા રોકે છે, તો કે છે કે જીવ અસંખ્યાત પ્રદેશી છે. હવે હવે સમજો જરા, પ્રદેશ કોને કહેવાય? લાસ્ટ ટાઈમ લગભગ ચાલ્યું હશે કે નહીં ખબર નથી, મને જરા યાદ નથી. પ્રદેશ કોને કહેવાય? કોઈને ખ્યાલ હોય તો કહો. વાળામાં એની પરિભાષા આવે છે, એક પૂતગલ પરમાણુ આકાશની જેટલી જગ્યા રોકે એવો જે નાનામાં નાનો જે પાર્ટ, જે નાનામાં નાનો અંશ જે છે તેને પ્રદેશ કહેવામાં આવે છે. બીજી રીતે કહીએ તો આકાશનો નાનામાં નાનો એવો યુનિટ, એવો છેલ્લો પાર્ટ કે એના પછી બીજો કોઈ નાનામાં નાનો પાર્ટ બનતો નથી, તો કે છે કે એને પ્રદેશ કહેવામાં આવે છે. આકાશનો નાનામાં નાનો અંશ તેને પ્રદેશ કહેવામાં આવે છે. હવે આચાર્ય દેવ શું કરે છે એને સમજાવવા માટે પૂતગલનો સહારો લે છે. સમજવા માટે, સમજજો, આકાશના પ્રદેશને સમજવા માટે પૂતગલનો સહારો લઈને એ આકાશના ને સમજાવવા માંગે છે કે સૌથી નાનામાં નાનો જેને કહેવાય કે એ પૂતગલ પરમાણુ જે છે, એક પૂતગલ પરમાણુ કેટલી જગ્યા રોકે છે, તો કે એ જેટલી જગ્યા રોકે છે, કારણ કે એનાથી નાનું કોઈ નથી. કાલાણુની ચર્ચાઓ છે પછી કરીએ, અત્યારે સામાન્ય વાત સમજો, તો કે છે કે એટલી જગ્યાને પ્રદેશ કહેવામાં આવે છે. હવે વાત એમ ચાલે છે કે જે જીવ દ્રવ્ય જે છે તે કેટલા પ્રદેશી છે, તો કહીએ છીએ કે જીવ દ્રવ્ય જે છે તે અસંખ્યાત પ્રદેશી છે. એટલે શું? આ તો આપણે સમજો ભણી લીધું કે અસંખ્યાત પરદેશી છે, પણ એનો અમારે અર્થ શું સમજવું કે આ જીવ આકાશ દ્રવ્ય ની અંદર જીવાદી પાંચ દ્રવ્યો જે રહે છે એમ આ જીવ દ્રવ્ય પણ આકાશ દ્રવ્ય ની અંદર રહે છે. તો એ આકાશની એ એટલી એરિયા એટલો એરિયા કવર કરે છે, મતલબ કે એના પ્રદેશો જીવના પ્રદેશો એટલા ફેલાયેલા છે. કેટલા ફેલાયેલા છે કે અસંખ્યાત પ્રદેશમાં જીવના પ્રદેશો ફેલાયેલા છે. તો જીવના પોતાના પ્રદેશ અસંખ્યાત છે. ખ્યાલમાં આવે છે કે નથી આવતો? હા, લોક પ્રમાણ કહેવાય ને, પણ એ લોક પ્રમાણ પર પછી જઈએ છીએ. એટલે વાત તો એમ જ છે કે હકીકત ની અંદર એ જયારે લોક પ્રમાણ કેમ કહીએ છીએ કે એ જયારે પછી લોક પ્રમાણ ક્યારે થશે? જુઓ, લોક પ્રમાણ નો અર્થ શું છે ખબર છે? લોક પ્રમાણ નો અર્થ જ થાય છે અસંખ્યાત પ્રદેશી. કારણ કે લોક કેટલા પ્રમાણ છે, કેટલા પ્રદેશી છે, પાછો પ્રશ્ન આપણને થાય કે ભાઈ લોક પ્રમાણ કહીએ છીએ, પણ લોક પોતે પેલા તમે એમ કહો કે લોક કેટલા પ્રદેશ છે, તો ત્યાં તો તમારે જવાબ આપવો પડશે કે અસંખ્યાત પ્રદેશ છે. કે એટલા એરિયાની અંદર આ જેટલા જીવાદી પાંચ દ્રવ્ય રહે છે તેટલા એરિયાને લોકાકાશ કહેવામાં આવે છે. તો કે કે લોકાકાશ કેટલા એરિયામાં પથરાયેલો છે? તો વળી પાછો ગોળ ફરીને જવાબ દે આવશે કે અસંખ્યાતમાં લોક પથરાયેલો છે. બરાબર કે નહીં? ખ્યાલ આવે છે? હવે અહીંયા આગળ બિગેનિંગમાં એકદમ સામાન્ય રૂપથી એવી રીતે લેવું છે કે દાખલા તરીકે સમજાવવું પ્રદેશનું એ એટલા માટે છે કે કોઈ જીવ દ્રવ્ય છે તે દાખલા તરીકે કીડીના શરીરમાં જતો રહ્યો અને એના પછી એ સમજો કે હાથીના શરીરમાં આવ્યો. તો સમજો કે અત્યારે વ્યવહારમાં સંસારમાં આ જીવ દેહ પ્રમાણ જોવામાં આવે છે કે દેહની અંદર આત્મા આ રહેલો છે અને એ આટલા અસંખ્યાત પ્રદેશ રોકે છે. તો જ્યારે કીડીમાં જાય છે કોઈ જીવ તો એના પ્રદેશ ઓછા થઈ જાય અને પછી હાથીમાં જાય એટલે એના પ્રદેશ વધી જાય. તો કે એમ નથી, એના પ્રદેશો તો એટલા ને એટલા જ રહે છે. એટલા ને એટલા એટલે શું કે અસંખ્યાત ને અસંખ્યાત જ રહે છે. માની લો હું એક એક્ઝામ્પલ આપું છું, જે અસંખ્યાત જ રહે છે પણ એક એક્ઝામ્પલ આપું. દાખલા તરીકે સમજો કે અસંખ્યાત ને આપણે માનો 1000 પ્રદેશ. તો કે છે કે કીડીની અંદર રહ્યો તો કીડીના શરીરમાં એને પ્રવેશ કર્યો તો એ વખતે એને કેટલી જગ્યા રોકી આકાશની? તો કે 1000. હવે ત્યાંથી સમજો કે એનો મરણ થઈ ગયું, ત્યાંથી એ હાથીમાં ગયો તો હાથીની કાયા તો ઘણી મોટી છે, તો પછી ત્યાં પણ એને કેટલી જગ્યા રોકી? તો કે 1000. તો આપણને સામાન્ય અભ્યાસુઓને તો ખ્યાલ છે, પરંતુ નવા લોકોને આપણને પ્રશ્ન થાય કે એમ કેમ બને કે કીડી તો નાની દેખાય છે, હાથી તો મોટો દેખાય છે, તો એના કરતા ત્યાં પ્રદેશો વધવા જોઈએ ને, નહીતર તો એ શરીરનો એટલો ભાગ ખાલી રહેવો જોઈએ, કીડી જેટલા જ રહેવા જોઈએ, બાકીનો ભાગ બધો ખાલી રહેવો જોઈએ. વાત એમ છે કે જીવની અંદર સંકોચ વિસ્તાર નામની શક્તિ પડેલી છે, એના કારણે જીવની અંદર સંકોચ વિસ્તાર જોવામાં આવે છે. કે જ્યારે એ સમજો આ સંસાર અવસ્થામાં જ્યારે આ શરીર ધારણ કરે છે તો એ આકારે એટલા જગ્યામાં જેને કહેવાય કે આ આત્માના પ્રદેશ ઉઠવાઈ જાય છે એ પ્રમાણે રહે છે. તો કીડીમાં ગયો તો તેથી કરીને પ્રદેશ ઓછા નથી થયા, પરંતુ ત્યાં આગળ પ્રદેશો સંકુચિત થઈ ગયા. દાખલા તરીકે કીડીને પહેલા એક ગોળાનો જીવ હતો, તો દાખલા તરીકે ગોળાના જીવની અંદર એના જે પ્રદેશો બધા ફેલાયેલા હતા, હવે કીડીના શરીરમાં ગયો તો એના બધા પ્રદેશો સંકોચાઈ જાય છે, પરંતુ એના પ્રદેશો ઓછા થતા નથી, અસંખ્યાત ને અસંખ્યાત જ રહે છે. ટાર્ગેટ આપણો જીવના પ્રદેશ અસંખ્યાત છે અને અસંખ્યાત ને અસંખ્યાત રહે છે એ બતાવવાનો છે, અને એના માટે આ બધા ઉદાહરણ આપવામાં આવે છે. એ પાછું ખ્યાલમાં રાખો તમારે. હવે કીડીમાંથી દાખલા તરીકે હાથીમાં ગયો તો હવે કેટલા પ્રદેશ થયા? તો એક જ લીટીમાં જવાબ આપવામાં આવશે કે અસંખ્યાત અને અસંખ્યાત રહ્યા. તો પછી આ મોટા કેવી રીતે થઈ ગયા? તો કે છે કે એ પ્રદેશોનો વિસ્તાર થઈ ગયો. તો એ પ્રદેશોનો જ્યારે વિસ્તાર થઈ જાય છે તો કે છે કે એટલા પ્રદેશો તો એટલા ને એટલા જ રહે છે. ભલે વિસ્તાર થાય, શરીર મોટું છે તો એટલા પ્રદેશોમાં આત્માના પ્રદેશો ફેલાઈ જાય, અને આનું શરીર નાનું છે તો એટલા પ્રદેશોમાં આત્માના પ્રદેશો ફેલાઈ જાય, પરંતુ જેને કહેવાય કે પ્રદેશોમાં કોઈ ફરક પડતો નથી. અસંખ્યાતમાંથી અનંત થઈ જાય અથવા તો અસંખ્યાતમાં સંખ્યાત થઈ જાય એવું ત્રણ કાળમાં પણ બનતું નથી. દાખલા તરીકે અત્યારે સંસાર અવસ્થામાં તો અર્યંત ભગવાન સુધીની અવસ્થામાં શરીર પ્રમાણ છે તો પણ એ જેને કહેવાય કે નિશ્ચયથી તો એ અસંખ્યાત પ્રદેશી છે. પરંતુ જ્યારે સિદ્ધ દશા થશે, સિદ્ધ અવસ્થા થશે ત્યારે એના પ્રદેશ કેટલા થશે? તો કે ત્યારે પણ એના પ્રદેશો અસંખ્યાત જ રહેશે, એના પ્રદેશો ઘટવાના કે વધવાના નથી. અથવા તો કોઈ એવો જીવ હોય સંક્લિષ્ટ પરિણામ વાળો જીવ સંસારમાં, કે નાનામાં નાનું શરીર ધારણ કરે છે. તમને ખ્યાલ છે નાનામાં નાનું શરીર કોણ ધારણ કરે છે? કોઈને ખાત આવે
નિગોદ ના જી, સૂક્ષ્મ નિગોદ.
હા,
સૂક્ષ્મ નિગોદ,
સૂક્ષ્મ લબ્ધ અપર્યાપ્તક નિગોદ નો જે જીવ છે, જે નાનામાં નાનો એકદમ શુદ્ર ભાવ જેને કહેવાય, તો કે છે કે એટલો નાનામાં નાનો જે છે જેને કહેવાય કે એ આપણા આંખનો વિષય બનતો નથી, આપણા ઇન્દ્રિય જ્ઞાન નો અત્યારે વર્તમાનમાં એ વિષય નથી બનતો, ખ્યાલ આવે છે કે નહીં? તો કે છે કે એટલો જીવ પણ નાનામાં નાનો, તો કે છે કે આપણા સોય છે ને, સોય તો સોય ની અણી હોય ને, તો કે છે કે એ તો ઘણો મોટો છે. એનાથી એ સમજો કે નાનામાં નાનો ભાગ કે જે કેવલી ભગવાન એમના જ્ઞાનમાં જોયો છે, તો કે છે કે એટલા નાના જીવની પણ પ્રદેશ કેટલા, તો કે એના પ્રદેશ પણ અસંખ્યાત ને અસંખ્યાત જ જોવામાં આવે છે. એની અંદર કોઈ સંખ્યામાં ફેરફાર થતો નથી. અને મોટામાં મોટું શરીર કોનું એ ખ્યાલ છે સંસાર અવસ્થામાં?
સ્વયંભૂ રમણમાં આપણે પંચેન્દ્રિય છે ને,
બહુ સરસ બરોબર. હા, મહામચ્છ છે, મગરમચ્છ બરાબર ને, કેટલો મોટો જે ખ્યાલ છે, 12.5 કરોડ ઘન યોજન બરાબર કે નહીં? તો કે છે કે એ સમજો કે કોઈ જીવ હોય, તો કે છે કે એ આટલી મોટી કાયાને જેને ગ્રહણ કરે, તો પણ કે છે કે એના પ્રદેશો અસંખ્યાત ને અસંખ્યાત જ જોવામાં આવે છે. કે એકદમ સરળ દાખલો છે કપડાનો, કપડું આપણું 5 મીટરનું હોય, એ 5 મીટર કપડાને ઘડી કરીને મૂકો તો આપણને એક નાની જગ્યાની અંદર ગોઠવાઈને રહી શકે છે, અને સમજો કે ખુલ્લું કરીને મૂકો તો એ એટલો એરિયા કવર કરશે. પરંતુ એ 5 મીટરનું કપડું છે કે જ્યારે તમે ખુલ્લો કરીને મૂકો તો પણ તે એટલું ને એટલું જ રહે છે, અને સમજો તમે ઘડી વાળીને તમે કબાટમાં કે બેગની અંદર મૂકો તો પણ એ 5 મીટરનું 5 મીટર જ રહી છે. ભલે દેખાય સાઈઝમાં નાનું, પણ સાઈઝમાં નાનું દેખાતું હોવા છતાં પણ જેને કહેવાય કે 5 મીટર જ રહે છે, એની અંદર કોઈ ફરક પડતો નથી. આમ વાત કોની થઈ? જીવની, જીવના પ્રદેશની. એ કેટલા પ્રદેશી છે? તો કે એ અસંખ્યાત પ્રદેશી છે. આકાશની એટલી જગ્યા રોકે છે, ચાહે નાનામાં નાની કાયા હોય કે ચાહે મોટામાં મોટી કાયા હોય, તો કે એનો એરિયા દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવમાંથી એનું જે ક્ષેત્ર છે તે અસંખ્યાત પ્રદેશી જોવામાં આવે છે. આ પ્રમાણે એક જ જીવ દ્રવ્ય અને જીવ દ્રવ્યના ચતુષ્ટય અને એ ચતુષ્ટય માંથી ક્ષેત્ર સંબંધી ચતુષ્ટયની આપણે અહીંયા આગળ આ ચર્ચા કરી કે અસંખ્યાત પ્રદેશી છે. આની અંદર કોઈ ક્વેશ્ચન?
હા નિલેશભાઈ, એક ક્વેશ્ચન હતો અહીંયા કે અહીંયા જે જીવના અસંખ્યાત પ્રદેશ કીધા, તો એ આકાશ દ્રવ્યના અસંખ્યાત પ્રદેશને ધ્યાનમાં લઈને કીધા, રાઈટ? આકાશના જેટલા જ અસંખ્યાત પ્રદેશ છે એટલા જીવના અસંખ્યાત પ્રદેશ છે
બરોબર?
હા, એટલે આકાશના જેટલા અસંખ્યાત પ્રદેશ છે.
હા નહીં, સમજજો, લોકાકાશના બોલજો.
હા, લોકાકાશના. હા, તો એનો મતલબ એમ થયો ને કે જીવ, જ્યારે તમે એક્ઝામ્પલ આપ્યું કે કીડીના શરીરમાંથી હાથીના શરીરમાં આવ્યો, તો અસંખ્યાત પ્રદેશમાંથી એનો એક પણ ઓછો નથી થયો કે વધ્યો નથી. તો એનો મતલબ એ કે કીડીના શરીરમાં જેટલા આકાશના પ્રદેશો છે લોકાકાશના, એટલા જ પ્રદેશો હાથીના શરીરમાં પણ છે. એટલે આકાશના પ્રદેશો પણ એટલા જ છે કે જેટલા જીવના છે બંનેના શરીરમાં.
જો તમે સમજો, આકાશના પ્રદેશો એટલા જ રોકે છે એમ બોલીશું આપણે. જો સમજો, આપણે વર્ણન કોનું ચાલે છે? આકાશના એરિયાનું નથી ચાલતું કે લોકાકાશ એરિયાનું નથી ચાલતું. આપણે વર્ણન ચાલે છે એક જ જીવ લીધો છે, ખ્યાલ આવે છે કે નહીં? એનું અને એનું પોતાનું યુનિટ છે ક્ષેત્ર. એ પણ એટલા માટે મેં વિસ્તાર કર્યો ને દ્રવ્ય ક્ષેત્ર કાળ ભાવનો, તો એટલા માટે કર્યો કે દરેક દ્રવ્ય પોતપોતાના ચતુષ્ટયમાં રહે છે. પરંતુ એ ચતુષ્ટયને એ સમજો, દરેક દ્રવ્યના ચતુષ્ટયમાંથી ક્ષેત્રને સમજાવવું હોય તો આચાર્ય દેવ આપણી પાસે આકાશનો દાખલો લઈને બાકીના દ્રવ્યનું ક્ષેત્ર બતાવવા માંગે છે, કેમ કે બીજો કોઈ ઉપાય નથી. એટલું જેને કહેવાય કે એ પ્રમાણે પરાશ્રિત નિરૂપણ જોવામાં આવે છે. સમજાવ હું શું કહેવા માંગુ છું. જીવના પ્રદેશોનું વર્ણન આકાશના પ્રદેશોના માધ્યમથી કરવું તેને પરાશ્રિત નિરૂપણ કહેવામાં આવે. તો કે એને કારણ કે એના વગર આપણે સમજી નથી શકતા. એટલા માટે એટલે દાખલા એટલે તમારો જે ક્વેશ્ચન હતો કે ભાઈ આ જે સમજો કે કીડીના પ્રદેશો છે તે પણ આકાશના એટલા પ્રદેશ અને હાથીના પણ આકાશના એટલા પ્રદેશ. પણ મારું એમ કેવું છે કે કીડીના જે પ્રદેશ છે તો કે છે કે એ કીડીના પ્રદેશો એમ કીડીના આત્માના પ્રદેશો અને એ અને હાથીના પોતાના આત્માના પ્રદેશો એમ અને એ બંને કેટલા છે તો કે છે કે એ બંને પણ જેને કહેવાય કે અસંખ્યાત છે એમ કહેવાય. સમજાય છે કે મમ્મી?
હા જી સમજાઈ ગયું.
મતલબ કે આપણે અત્યારે એ પર્ટિક્યુલરલી એ દ્રવ્યના પ્રદેશોની ચર્ચા ચાલી રહી છે, જીવ દ્રવ્યના પ્રદેશોની ચર્ચા ચાલી રહી છે અને એની ચર્ચા માટે આપણે આકાશ દ્રવ્યનું ઉદાહરણ લઈને આકાશ એટલે લોકા હું આકાશ બોલું ને પ્રદેશમાં તો તમારે લોકાકાશ સમજી જવો કે આકાશ તો અનંત પ્રદેશી છે અને લોકાકાશ અસંખ્યાત પ્રદેશી છે. એટલા માટે તો એનો આધાર લઈને આપણે કરીએ છીએ. હવે જો વચ્ચે એક વાત આવી ચર્ચામાં કે આપણે લોક પ્રમાણ કહીએ ને આપણે એમ કહીએ લોક પ્રમાણ કહીએ બરાબર ને તમે લોક પ્રમાણ પણ કહી શકો છો. કારણ કે એક કેવી રીતે કે આપણે અસંખ્યાત પ્રદેશ પણ અસંખ્યાત કેટલા થાય. હવે આ પાછો એક બીજો પ્રશ્ન આવ્યો કે ભાઈ કીડીમાં પણ અસંખ્યાત હાથીમાં પણ અસંખ્યાત પરંતુ અસંખ્યાતમાં કેટલા થાય ત્યારે ઓલો જવાબ આપવામાં આવશે કે જેટલા લોકાકાશના પ્રદેશ તેટલા જ અહીં આત્માના પ્રદેશ જોવામાં આવે છે. તો કે છે કે એ કેવી રીતે ખબર પડે તો કેવી રીતે તમે એનું માપ તેને કાઢ્યું તો કે છે કે કેવલી ભગવાન હોય કેવલી ભગવાન તો એ સમુદ્ઘાત કરે છે. ખબર છે તમને સમુદ્ઘાત એટલે કોણ કે છે? સમુદ્ઘાત એટલે શું?
ત્યારે કેવી એમનું એ થવાનું હોય છે 14મા ગુણસ્થાનમાં પછી આયુ કર્મ એમનું ઓછું હોય બીજા બધા કર્મ વધારે હોય તો એનું હા 14મા ગુણસ્થાન કરતા હોય છે. બધા આત્માના પ્રદેશો આખા લોકાકાશમાં ફેલાઈ જાય છે.
બઉ સરસ સરસ સરસ. બેનનું એક કેવું છે કે જયારે સમજો કે અર્યંત ભગવાન હોય તો અર્યંત ભગવાનને ચાર અગાતી કર્મ બાકી છે તો એ અગાતી કર્મ અજીન સત્તામાં પડેલા છે અને એના બધાના ઉદય ચાલુ છે. તો હવે શું થાય કે અહીંયા આયુ તો એમનું પૂરું થવા આવે અને બાકીની જે ત્રણ છે ને નામ ગોત્ર અને વેદનીય તો કે છે કે નામ આયુ ગોત્ર વેદનીય આ ચાર અગાતી કર્મ છે. હવે એમની સમજો કે આયુ હમણાં અહીંયા આગળ પૂરી થવા આવી અને એમનો નિર્વાણનો સમય પાકી ગયો એ અર્યંત કેવલી ભગવાનને સિદ્ધ બનવાનો સમય પાકી જાય છે. તો કે છે કે હવે અહીંયા આયુ તો ખતમ થવા આવે પરંતુ બાકીના જે ત્રણ કર્મ જે છે નામ ગોત્ર ને વેદનીય કે એ લોકોની સ્થિતિ વધારે હોય તો શું થઈ જાય? એવું તો બને નહીં કે અહીંયા આયુ ખતમ થઈ જાય છતાં પણ સત્તાની અંદર બાકીના ત્રણ કર્મની સ્થિતિ પડી રહે. તો કે છે કે એ બધાની સ્થિતિ સરખી કરવા માટે સમુદ્ઘાત ક્યારે કરે તો કે જ્યારે આયુની સ્થિતિ ઓછી હોય બાકીના ત્રણ કર્મોની સ્થિતિ સમજો કે વધારે હોય ત્યારે એ ત્રણે કર્મોની સ્થિતિ આયુ કર્મ જેટલી કરવા માટે અહીંયા આગળ કેવલી ભગવાન સમુદ્ઘાત કરે છે. એમ કોઈ વિચારીને કે કલ્પના કરીને કે વિકલ્પ કરીને કોઈ સમુદ્ઘાત થતા નથી. એ કેવલી ભગવાન તો પોતે પોતાનામાં નિજાનંદમાં રસલીન છે પણ એ જ વ્યવસ્થિત વ્યવસ્થાની અંદર એમની એ જ પ્રમાણેની વ્યવસ્થા થઈ જાય છે કે એ પ્રમાણે સમુદ્ઘાતનું કાર્ય થઈ જાય છે. તો એમાં શું થાય છે કે એ કાર્ય કરવા માટે એમના મૂળ શરીરને છોડ્યા વિના જે એમના જે આત્માના પ્રદેશો જે છે તે લોકાકાશની અંદર જેટલો ભાગ છે કેટલો છે તો કે અસંખ્યાત. કારણ કે અસંખ્યાતના પણ અસંખ્યાત ભેદ પડે છે. તો કે છે કે લોકાકાશ પ્રમાણે જેટલો આ અસંખ્યાત છે તો કે એટલા પ્રદેશ પ્રમાણે આ આત્માના એ અર્યંત ભગવાનની આત્માના એ મૂળ શરીરને છોડ્યા વગર એટલા પ્રદેશો આખા લોકાકાશની અંદર ફેલાઈ જાય અને એક એક લોકાકાશના એક એક પ્રદેશ પર આ આત્માના એક એક પ્રદેશો પણ આવી રીતે બધી જગ્યાએ ફેલાઈ જાય છે. એટલે એ પ્રદેશોને કેટલા એ અસંખ્યાત પણ કેટલા જો એમ પ્રશ્ન પૂછવામાં આવે તો એને કહીએ છીએ કે અસંખ્યાત પણ એટલા કે જેટલું લોકાકાશના પ્રદેશો એટલા જ આત્માના પ્રદેશો જોવામાં આવે છે. ખ્યાલ આવે કે નહીં કહેવાનો મતલબ? તો આવી રીતે કે ખબર કેવી રીતે પડે, તો કે કેવલી ભગવાનના સમુદ્ઘાતના આધારે એ ખ્યાલ આવે છે કે લોકાકાશના જેટલા પ્રદેશો છે એટલા સમજો આત્માના પ્રદેશો છે. આ પ્રમાણે આપણે જીવના પ્રદેશની ચર્ચા કરી. બરોબર છે? અહીંયા કોઈને ક્વેશ્ચન? હા બોલો બોલો. કેટલાક આચાર્ય નું એમ કેવું છે કે સમજો કે બધા જ સમુદ્ઘાત કરે છે, સમજો બરોબર, બધા જ કેવલી ભગવાન સમુદ્ઘાત કરે એવો એક કેટલાક આચાર્ય નો એવો મત છે. કર્ણાન યોગ ની અંદર બે વિવક્ષા આવે છે. અને કેટલાક આચાર્ય નો મત એવો છે કે બધા જ કેવલી ભગવાન ને સમુદ્ઘાત કરવો પડતો નથી, કેટલાક ને જ આવી સ્થિતિ હોય, મતલબ આવી પોઝિશન હોય ત્યારે એ સમુદ્ઘાત કરે છે. આ પ્રમાણે મતલબ કે બે આચાર્યો ના મત છે. આપણે તો સમજો કે જે સર્વજ્ઞ ભગવાને જોયું એ પ્રમાણે આપણે સ્વીકાર છે, માન્ય છે. ખ્યાલ આવે કે નહીં? એ પ્રમાણે ધન્યવાદ. આચાર્ય દેવે પણ એવી રીતે પુસ્તકમાં એવી રીતે આપ્યું છે કે ભાઈ આવી રીતે સમજો આગળથી પરંપરામાં અમને આવી રીતે શીખવા મળ્યું છે કે બે આચાર્યો આવી રીતે બે મત છે. બરાબર, એ પ્રમાણે વાત છે. બીજા કોઈને પ્રશ્ન? હા બોલો બોલો. તમારી ઘરે કપડું હોય, કપડું અને ભીડું કરેલું હોય, શું કરશો તમારે? ફટાફટ સમજો સુકવવું હોય તો શું કરશો તમે?
થોડું કરી સુકવી દેશું.
હા બસ, ખ્યાલ આવી ગયો કે નહીં? પોઈન્ટ સમજાયો કે નહીં? એવી રીતે અહીંયા આગળ સમુદ્ઘાત કરીને શું કરે છે કે આવી રીતે કર્મો ને એની સ્થિતિને સરખી કરી નાખે છે, પોળું કરી નાખ્યું. એટલે પોળો કરે એટલે કે આત્માના પ્રદેશોમાં જે કર્મો છે એ પ્રમાણે, મતલબ કે કઈ જથ્થો છે ને બધો બાકીના કર્મો નો, કહેવાનો મતલબ તો કે છે કે એ બધાનો સમજો કે એ બધાની સ્થિતિ છે કે નહીં, કહેવાનો મતલબ જેટલા પ્રદેશ છે, પ્રદેશ એટલે પરમાણુ, સમજો. જો અહીંયા આગળ પ્રદેશ એટલે પાછું બીજું આવશે વાત, પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ, એની અંદર પ્રદેશ શબ્દ આવશે. અને અત્યારે વર્તમાન ચાલતી પ્રદેશ સમજો સંખ્યા વાત આવે છે, બંને અલગ અલગ છે. ત્યાં પ્રકૃતિ પ્રદેશ સ્થિતિ અને અનુભાગ કર્મનો જયારે વિષય ચાલતો હોય ત્યારે પ્રદેશ શબ્દનો ત્યાં આગળ અર્થ કર્યો છે એ સંખ્યા, પરમાણુઓની સંખ્યા. બરોબર કે નહીં? અને અહીંયા આગળ આપણે જે પ્રદેશ સમજીએ છીએ એ તો એરિયાની સમજીએ છીએ આપણે. એટલે વાત આપણે એ ચાલે છે કે બાકીના જે કર્મો જે છે તે લોકોના જે કર્મ પરમાણુઓની જે સ્થિતિ છે, તો એ બધી સ્થિતિને ઘટાડવા માટે, એ કર્મોને ખપાવવા માટે, એ બધાની સ્થિતિને ઘટાડવા માટે આ પ્રમાણે સમજો સમુદ્ઘાતની ક્રિયા જોવામાં આવે છે. કેવળ મતલબ હા ચાલે. હવે આગળ આપ, હા બોલો, બીજો કોઈને કઈ? જો એક બીજી પણ વચ્ચે વાત કહી દઉં, વાત નીકળી જતો. આદિનાથ ભગવાન હતા, આદિનાથ ભગવાન અને એક મહાવીર સ્વામી ભગવાન. તો કે છે કે આદિનાથ ભગવાન ની કાયા કેટલી હતી? બહુ સરસ. બાહુબલી ભગવાન ની? એમની 525 હાઈએસ્ટ કાયા એમની હતી. હવે સમજો મહાવીર સ્વામી ભગવાન ની? હા, 3.5 ફૂટ આપણે સમજો ને આપણી, અરે 7 ધનુષ સમજો ને, 7 હાથ, 7 હાથ છે કે 7 ધનુષ છે એક્ઝેક્ટ પછી હું કહીશ તમને. બરાબર ને? મતલબ કે મારો કહેવાનો આશય શું છે કે આદિનાથ ભગવાન ની 500 ધનુષ, તો 500 ધનુષ એટલે કેટલી લાંબી થઈ એમ. અને સમજો કે મહાવીર સ્વામી ભગવાન ની, તો કે મહાવીર સ્વામી ભગવાન ની એની સામે ઘણી ઘણી ઓછી થઈ. બરાબર કે નહીં? હવે સમજો કે બંને જણા અર્યંત અવસ્થામાંથી જયારે સિદ્ધ અવસ્થામાં આવ્યા ત્યારે એ બંનેની સિદ્ધ અવસ્થાની અંદર સમજો કે ત્યાં લોકના અગ્રભાગે બિરાજમાન થયા, તો એમની હાઈટ, એમની હાઈટ ખ્યાલ પ્રદેશની ચર્ચા ચાલે છે ને, તો જેને કહેવાય કે છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન કીધી છે ને, સિદ્ધ ભગવાનનો આકાર કેટલો, તો કે છેલ્લા જેને કહેવાય કે છેલ્લા શરીરથી કિંચિત ન્યૂન, કે એટલા આકારે ત્યાં આગળ સ્થિત થઈ જાય છે. તો મારો કહેવાનું વાત એ છે કે આદિનાથ ભગવાન તો 500 ધનુષ ના હતા, તો 500 ધનુષ થી કિંચિત ન્યૂન ના આકારે સમજો ત્યાં ઉપર સ્થિત થઈ ગયા. અને મહાવીર સ્વામી ભગવાન ની જે હોય છે એમના કરતા ઓછી, તો કે છે કે એટલા આકારે ત્યાં આગળ સમજો કે ઉપર સ્થિત થઈ ગયા. તો કે છે કે બંને માં સુખ કોને વધારે? મહાવીર સ્વામી ભગવાન નું શરીર નાનું હતું, આદિનાથ ભગવાન નું શરીર મોટું હતું. બરાબર ને? એ મોટું શરીર લઈને ત્યાં બેસેલા છે, નાનું શરીર લઈને બેસેલા છે, તો બંને માં સુખ કોને વધારે, બોલો કોણ બતાવશે?
સરખું જ છે, કોઈને વધારે નથી, કોઈને વધારે નથી અને ઓછું નથી, બધાને સરખું જ છે,
બધું સરખું. ક્યાં વેજ ઉપર કીધું તમે? બરોબર છે, બહુ સરસ વાત એમ છે કે સુખ નો જે સંબંધ છે તે આત્માના પ્રદેશો સાથે નથી, ખ્યાલ છે કે નહીં? સુખ નો સંબંધ છે તે આત્માના અનુજીવી ગુણો સાથે સંબંધ છે. ફરીથી, સુખ નો જે સંબંધ છે તે પ્રદેશો સાથે નથી. કોઈના પ્રદેશ વધારે હોય, પ્રદેશ વધારે એટલે અહીંયા આગળ ઓલી ભાષામાં ઓલું નહીં સમજતા, હાઈટ ની અપેક્ષા સમજ્યો, કે કોઈની હાઈટ વધારે હોય, કોઈની હાઈટ ઓછી હોય, તેથી કરીને જેને કહેવાય કે સુખમાં ફરક પડે, તો કે એમ નથી. તો પછી મૂળ કારણ શું છે? કે મૂળ વસ્તુ એ છે કે સુખનો જે સંબંધ છે, આત્માના જે અનુજીવી ગુણો છે, દર્શન, જ્ઞાન, ચારિત્ર, સુખ, વીર્ય ઇત્યાદિ જે ગુણો છે, એના સાથે જેને કહેવાય કે સુખનો સંબંધ છે, તો કે છે કે એ સમ્યક અને પરિપૂર્ણતાને પ્રાપ્ત થયા છે. તો કે છે કે બંનેને પરિપૂર્ણતાને પ્રાપ્ત થયા છે, એટલે બંને અનંત સુખ ધણી છે, બંને માંથી કોઈનું પણ સુખ જેને કહેવાય કે ઓછું છે નહીં. એકબીજાની કમ્પેરિઝન આપણે સુખ ની અંદર કરી શકતા નથી. હાઈટ માં ભલે કરી શકીએ, કારણ કે જે છે તે છે, સમજા કે નહીં કહેવાનો મતલબ? બંને માં જે ફરક છે તે છે. તો કે છે કે હાઈટ માં ભલે તમારે ઓછી હોય બીજાની, પરંતુ સુખ ની અંદર કે એમાં એક નું વધારે હોય અને બીજો નું ઓછું હોય એમ ક્યારે પણ બનતું નથી. ખ્યાલ આવે છે કે એ પ્રમાણે આપણે એને સમજવું. હવે આગળ, હવે પૂતગલ ની વાત છે. તો કે પૂતગલ કેટલા પ્રદેશી છે? આ ચલો કોણ બતાવશે?
એક પ્રદેશી.
કેટલા કીધા તમે? એક પ્રદેશી.
એક પ્રાદેશી, અસંખ્ય પ્રદેશી, અનંત પ્રાદેશી પણ છે.
એટલે તમે શું કીધું? સ્કંદની અંદર કેટલા થાય?
અનંત પ્રાદેશી.
સોરી,
ના ના, તમે બરોબર બોલો છો બેન, બરોબર બોલો બોલો.
પ્રાદેશી છે.
જો પૂતગલ ના બે ભેદ, પરમાણુ અને સ્કંદ, બરોબર કે નહીં? પૂતગલ ના બે ભેદ આપણે આને છે ને થોડી વિશેષ ચર્ચા ની કરીશું. અત્યારે વિષય આવે એટલે લઈએ છીએ, કારણ કે તમારો જયારે દ્રવ્ય ગુણ પર્યાય નો પાઠ આવશે ને, ત્યારે આ બધી ગુણ અને પર્યાય ની અંદર આ બધી ચર્ચાઓ આવશે, એ વખતે આપણું રિવિઝન બી થઈ જશે. અત્યારે સમજો જરા, પૂતગલ ના બે ભેદ, પરમાણુ અને સ્કંદ, બરાબર ને? તો પરમાણુ શું છે? કે નાનામાં નાનો પૂતગલ નો નાનામાં નાનો અંશ જેને કહેવાય તે તો પરમાણુ છે. અને સ્કંદ એટલે શું? કે બે અથવા બે થી વધારે પરમાણુઓના બંધને સ્કંદ કહેવામાં આવે છે. હવે વાત, પ્રશ્ન એ છે કે પૂતગલ કેટલા પ્રદેશી? આચાર્ય દેવ કહે છે કે પૂતગલ ને એક પ્રદેશી પણ કહેવાય, તો કે કઈ અપેક્ષાએ? તો કે પરમાણુની અપેક્ષાએ, બરાબર. હવે સ્કંદની અપેક્ષાએ કહેશો તો શું કહેશો? તો કે સંખ્યાત પ્રદેશી પણ છે, અસંખ્યાત પ્રદેશી પણ છે અને અનંત પ્રદેશી પણ છે. આવી રીતે જવાબ આવશે. ફરીથી, જયારે પૂતગલ પરમાણુ ની એકલા ની ચર્ચા આવે, પૂતગલ ની અંદર પરમાણુ ની ચર્ચા આવે, તો એ પૂતગલ પરમાણુ એક પ્રદેશી છે. એક પ્રદેશી છે એટલે શું? કે એ આકાશ ની એક પ્રદેશ જેટલી જગ્યા રોકે, એમ સમજવું, ભાવ એમ સમજવો, બરાબર ને? એ પૂતગલ નો પ્રદેશ પોતાનો છે, પણ એ પોતાનો પ્રદેશ આકાશ ની કેટલી જગ્યા રોકે છે? તો કે છે કે એક પ્રદેશ જેટલી જગ્યા રોકે છે. એ જેટલો એરિયા કવર કરે છે એટલો એરિયા એ પૂતગલ નો જોવામાં આવે છે. મતલબ કેટલો એરિયા પૂતગલ નો જોવામાં, મતલબ કેટલો આવે છે? તો કે એક પ્રદેશ જેટલો જોવામાં આવે છે. કેમ કે જીવ અસંખ્યાત પ્રદેશી છે, એની જગન્ય અવગાહના, નાનામાં નાની અવગાહના, નાનામાં નાની એટલે જેમ આપણે વાત કરી કે સૂક્ષ્મ નિગોત લબ્ધ અપર્યાપ્ત જીવ થઈ જાય કોઈ જીવ, તો એ સૌથી નાનામાં નાની એની અવગાહના એટલે કે જગ્યા એટલી રોકવી. તો કે છે કે અસંખ્યાત પ્રદેશીમાં જ રોકે છે, ક્યારે પણ અસંખ્યાત કે એક પ્રદેશમાં રોકતો નથી. પરંતુ પૂતગલમાં એવું નથી, પૂતગલ પરમાણુ જે છે તે એક પ્રદેશ જેટલી પણ જગ્યા રોકે છે, સમજો પરમાણુની. હવે સ્કંદની વાત કરીએ આપણે, તો સ્કંદની શું ચર્ચા કરી? સંખ્યાત, અસંખ્યાત અને અનંત. તો કે પૂતગલ તો સમજો કે અનંત પ્રદેશી કેવી રીતે કહેવાય? બોલો કોણ આપશે જવાબ?
અનંત પરમાણુ નો સ્કંદ બને છે એટલે,
થશે, પરમાણુ તો સ્કંદ બને છે. તો હવે હવે જો જે પરમાણુ નો જે સ્કંદ બન્યો ને, તો આપણે એની પરિભાષા હું હમણાં બોલી ગયો. સ્કંદ કોને કહેવાય? બે અથવા બે થી વધારે પરમાણુ ના બંધ ને, બંધ થાય છે ને બરાબર, કે હવે એનો બંધ કેવી રીતે થાય છે શું છે અત્યારે એમની ડિટેલ્સમાં નથી જવું, મેં તો હેડી પડી જશે થોડું વિશે. તો અહીંયા આગળ સામાન્ય ભાષા સમજો કે બે અથવા બે થી વધારે પરમાણુઓના બંધને સ્કંદ કહેવામાં આવે છે. તો બંને પરમાણુઓ સંપર્કમાં આવે છે અને એ લોકોનો એક સંબંધ થાય છે, તેને આપણે બંધ કહીએ છીએ. તો કે છે કે એ કેટલા થઈ ગયા પ્રદેશી? તો કે છે કે એ આકાશના, સમજો, ખ્યાત પ્રદેશી કહીશું આપણે. તો એ સંખ્યાત પ્રદેશે કઈ અપેક્ષાએ કીધું? તો કે પરમાણુઓનો જે સ્કંદ થયો ને, તે સ્કંદની અપેક્ષાએ સમજો કે સંખ્યાત પ્રદેશી કીધો. હવે એવું બી બને કે અસંખ્યાત પરમાણુઓ ભેગા થઈને એક સ્કંદ પણ જોવામાં આવે જગતમાં, તો એને કહી દઈશું, એ જ પૂતગલને અસંખ્યાત પ્રદેશી કહી દઈશું. હવે પૂતગલની અંદર શું લેવું? પરમાણુ નહીં લેવો. હવે જયારે પૂતગલ પૂતગલ શબ્દ વપરાય ત્યારે એને સ્કંદના રૂપમાં જોવું અને સ્કંદના રૂપમાં જ લેવો. તો કે એ કેટલા પ્રદેશી? તો કે અસંખ્યાત પ્રદેશી. અસંખ્યાત કેમ કીધા? કે અસંખ્યાત પરમાણુઓનો સ્કંદ થયો એટલા માટે એને અસંખ્યાત પ્રદેશી કહેવામાં આવે છે. હવે વાત અનંત પ્રદેશી, આપણને પ્રશ્ન થાય કે પૂતગલ દ્રવ્ય તો લોકમાં જ રહે છે, લોકની બહાર તો હોતું નથી, અને આ સમજો કે જે સ્કંદ જે છે, મતલબ કે પૂતગલ પરમાણુ જે લોકની અંદર રહે છે, તો કે લોક અસંખ્યાત, તો પછી તમે બહુ જોર કરો તો અસંખ્યાત પ્રદેશી કહો, પણ તમે અનંત પ્રદેશી કેમ કહો છો? પ્રશ્ન છે. પૂતગલ લોકનું દ્રવ્ય છે, લોકની અંદર રહે છે, અને આકાશ છે, લોકાકાશ છે, તે સમજો અસંખ્યાત પ્રદેશી છે. તો કે તો તમે પૂતગલને અનંત પ્રદેશી કેમ કહો છો? કે વાત એમ છે, સ્કંદની અપેક્ષાએ અમે અનંત પ્રદેશી કહીએ છીએ. જેમ સંખ્યાતમાં સ્કંદની અપેક્ષા લાગુ પડી, અસંખ્યાતમાં સ્કંદની અપેક્ષા લાગુ પડી, એમ આ પરમાણુઓની અંદર આ જે અનંતપણું આવે છે, અનંતપણું એટલે અનંત પરમાણુઓના બંધને સ્કંદ કહેવામાં આવે છે. તો આ એવો પણ ઢગલો જોવામાં આવે છે કે જેને કહેવાય કે એને સ્કંદ કહેવામાં આવે છે, અનંત ભેગા થાય અને જેને કહેવાય કે એનો એક સ્કંદ બને, તો એ કેટલા પ્રદેશી? તો એ પૂતગલોને આપણે અનંત પ્રદેશી કહીએ છીએ. પરમાર્થથી જોવામાં આવે તો પૂતગલ દ્રવ્ય તો એક જ પ્રદેશી છે, પણ આ સંખ્યાત અસંખ્યાત અને અનંત છે, તે જેને કહેવાય કે સ્કંદની અપેક્ષાએ એના ભેદ આપણે કહીએ છીએ. કેમ કે એટલા પરમાણુઓ જેને કહેવાય કે સંપર્કમાં આવીને એટલો એનો સ્કંદ બને છે, અને એ પ્રમાણે કહી દેવામાં આવે છે. બરાબર, આવા કોઈ પ્રશ્ન?
સંખ્યાત અને અનંત નો દાખલા તરીકે કઈ, લાઈક અંધકાર અને પ્રકાશ ને એ બધું પણ પૂતગલ જ કહેવાય, રહી
શું કહો છો?
હા, એટલે એમ કે છે કે એક્ઝામ્પલ આપીને સમજાવી શકાય લેશભાઈ, આ અસંખ્યાત અનંત પ્રદેશી લાઈક એક્ઝામ્પલ મળી શકે એનું?
વાત એમ છે ને કે એક્ઝામ્પલ એટલું સરળ છે કે સૌથી પહેલા તો એક પૂતગલ પરમાણુ આપણા જ્ઞાનનો વિષય જ નથી બનતો. પૂતગલ પરમાણુ આપણા જ્ઞાનનો વિષય નથી બનતો, તે અવધિ જ્ઞાની, અને એ અવધિ જ્ઞાની ની અંદર પણ જેને કહેવાય કે જે વિશિષ્ટ અવધિ જ્ઞાની મુનિરાજ હોય તેના જ જ્ઞાન નો આ એક પૂતગલ પરમાણુ વિષય બને છે, અને કેવળ જ્ઞાની નો આ એક પરમાણુ સમજો કે એમનું જ્ઞાન નો વિષય બને છે. આપણને જેટલું પણ ઇન્દ્રિયના માધ્યમથી જેટલું પણ જાણવામાં આવે છે, કારણ કે ઇન્દ્રિયોના માધ્યમથી તો આપણે અત્યારે પૂતગલ જ જઈશું ને, ઇન્દ્રિય પાંચ ઇન્દ્રિયના માધ્યમથી આપણને રૂપી પદાર્થો દેખાય છે, સરસ સરસ ગંધ વર્ણ વાળા, બરાબર ને? તો જેટલું પણ આ નજરમાં આવે છે, તો કે છે કે એ બધું સ્કંદના રૂપમાં જોઈએ, એટલે કે એક પ્રદેશી વાળો તો બાજુ પર જઈ રહ્યું. હવે સમજો કે આ બધું જે જોવામાં આવે છે, તો આ બધું જગતની અંદર આપણે આ બધા અનંત પરમાણુઓના સ્કંદ જોઈએ છે. એકચ્યુઅલી તો ખ્યાલ આવે છે કે હું શું કહું છું? આ કર્મ છે ને, કર્મ એનો રો મટીરિયલ શું છે ખબર ને? કર્મ નો વર્ગણા છે, અને એક એક વર્ગણાની અંદર અનંત અનંત પરમાણુ છે, અને અનંત પરમાણુ નો સ્કંદ મળીને એક વર્ગણા થાય છે, અને એવી અનંત અનંત કર્મ વર્ગણાઓ આ એક એક કર્મ ની અંદર જોવામાં આવે છે. કેવો મતલબ? તો અહીંયા આગળ તો જયારે પૂતગલોના ઢગલે ઢગલા પડ્યા છે,
પરમાણુ છે બધાની અંદર અનંત 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 પરમાણુ ના સ્કંદ ના ઢગલા જોવામાં આવે છે. કેવી રીતે ખ્યાલ આવે છે ભાઈ? જો જગત ની અંદર વાસ્તવ એમ છે બે અથવા બે થી વધારે પરમાણુઓના બંધને સ્કંદ કહેવામાં આવે છે, તો એવા સ્કંદ કેટલા? તો કે બે પરમાણુઓના બંધનો સ્કંદ પણ અનંત છે. પછી એમાં એક એક વધારતા જાઓ વધારતા જાઓ વધારતા જાઓ, સમજો કે બે માંથી એક પાછો એડ કરો તો ત્રણ, સમજો ત્રણ ને સ્કંદ થાય, તો કે એ પણ એવા અનંત છે. પછી એમાં એક વાર વધારો તો કે એનો સ્કંદ કરો તો કે એવા પણ અનંત ઢગલા પડ્યા છે સ્કંદ. એવા એક એક સંખ્યા એક એક રાશિ વધારતા જાઓ, પછી આગળ જઈને સંખ્યા પૂરી થઈને અસંખ્યાત આવશે. તો કે અસંખ્યાત પરમાણુ ના સ્કંદ પણ જગત ની અંદર ઢગલા પડ્યા છે. કેટલા? તો કે અનંત પડ્યા છે. એવા આગળ વધતા વધતા અનંત માં જાઓ, અનંત પૂદગલ પરમાણુ ના સ્કંદ પણ, અનંત પૂદગલ પરમાણુ ના સ્કંદ પણ જગત ની અંદર અનંત પડેલા છે. આમ બે સંખ્યા થી લઈને અહીંયા આગળ અનંત સુધીની વચ્ચેની જેટલી પણ સંખ્યા આવે છે એ બધાના સ્કંદો ના ઢગલા જગત ની અંદર ઘેર ઘેર છોકરી થતી લેવાય. આવી રીતે પૂદગલ ની સંખ્યા ની પણ અનંતતા નો આપણને ખ્યાલ આવે કે એટલા પૂદગલ પરમાણુ જગત ની અંદર પડેલા છે. જણાવે છે કે તમારો પ્રશ્ન હતો કે એક્ઝામ્પલ શું, તો તમને જેટલી પણ અત્યારે વર્તમાનમાં જે કેટલી ચીજો જોવામાં આવે છે બધા એક્ઝામ્પલ રૂપે છે, એ બધા જેને કહેવાય કે અનંત પૂદગલ પરમાણુઓના જેવું છે. તમે કહેવાનું બધું એનું કારણ એકચ્યુઅલી તમે અનંત તો ગણી નથી શકતા, આ તમારું અનુમાન જ્ઞાન છે. એનું કારણ છે કે એક પૂદગલ પરમાણુ જે આપણા જ્ઞાન નો વિષય નથી બનતા, તો અહીંયા તો જેને કહેવાય કે સોય ના અગ્રભાગ ની અંદર એ સોય નો સચકો છે એની અંદર પણ જેને કહેવાય કે એટલી પ્રદેશો ની એટલી જગ્યા રોકી નાખી શકે, એની અંદર કેટલાય પરમાણુ આવી જાય. ખ્યાલ આવે છે? હાજી
હાજી, બહુ સરસ.
પ્રદેશ છે, એક પ્રદેશ છે, એક પરમાણુ છે, આ બધા કેવળ જ્ઞાન નામ છે. મેં તમને લાસ્ટ ટાઈમ કીધું છે કે મને ખ્યાલ નથી કે જેને કહેવાય કે અસંખ્યાત પ્રદેશમાં પણ કેટલી કેટલી રાશિ છે. જો કોઈ પાર ના આવે, શાસ્ત્રીય ભાષામાં વાત કરીએ તો અસંખ્યાત કલ્પકાળ ના બનાવો સમય, અને એ અસંખ્યાત કલ્પકાળ ના જેટલા સમય થાય એના કરતા વધારે રાશિ, સમજો કે એક નાના જેને કે અંગુલ ના અસંખ્યાત નો ભાગ, એટલે અત્યંત નાનામાં નાના ભાગ ની અંદર એટલી રાશિ આવી જાય છે. હવે અસંખ્યાલ્પકાળ એટલે શું? એક કલ્પકાળ ની અંદર 20 કોડા પોડી સાગર જાય, અને એ 20 કોડા પોડી સાગર ના બનાવો સમય એનું મૂકો એક બાજુ, અને એવા અસંખ્યાત કલ્પકાળ કહીએ છીએ, અને એના બનાવો સમય, અને એ બધાના સમય ને કરો ભેગા, એના કરતા પણ વધારે. સમજો ને, હવે તમને ગણાંગ ભાગ આપણે શું જોઈ શકીએ કે એ બધા કેવું છે કે કેટલાય માપ એવા છે કે અવધિ જ્ઞાની અને કેવળ જ્ઞાની ના વિષયો છે. એટલું નાનામાં નાનું માપ તમે તમારા નગર ની અંદર તમારું જેટલું નાનું ખેંચ્યું હોય ને મતિસ્મૃત જ્ઞાનમાં, એટલું નાનામાં નાનું પોઈન્ટ લઈ લો, નાનામાં નાનો બિંદુ લઈ લો, તમારે જે લેવું હોય લો, તો કે એની અંદર પણ સમજો કે એટલા બધા પ્રદેશો આવી જાય છે. છતાં પણ એ અસંખ્યાત છે. વિચાર કરો, અને એટલા તમારે પરમાણુ લેવા પડશે. આ કે એક એક પ્રદેશ ઉપર એક એક, હવે સમજો કે એક 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 પરમાણુ છે ને એક એક જગ્યા રોકે છે, એવા પરમાણુઓ પણ સમજો કે એવા સમજો કે કેટલા છે, તો કે એક એક પ્રદેશ ઉપર પણ અનંત અનંત પરમાણુ રહી શકે એવી એમની અવગાહનાની શક્તિ પડી છે. અને મતલબ કે એ પ્રમાણે આ જગત ની અંદર જે પણ આપણે બધું જોઈએ છીએ અનંત 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 પરમાણુઓના સ્કંદના ઢગલા પડેલા છે. આ બધા જો આ બધા વિષય એવા છે ને, આ બધા કેવી જન્ય વિષય છે. ખ્યાલ આવે ભાઈ? કેવાનો મતલબ, અને આપણે આપણા આપણું જ્ઞાન માંથી શું એમને જે અંદર બતાવ્યું છે એમના કેવળ જ્ઞાન માં જે ઝડકે છે એ બતાવ્યું છે. કેવાનો મતલબ, એટલે સમજો તમે આપણે પ્રદેશ જોવા માંગીએ કે પરમાણુ જોવા માંગીએ છીએ કે જે આપણા જ્ઞાન નો વિષય જ નથી, એટલે આપણે આગમના આહાર ઉપર જ આપણે આ નક્કી કરવી પડે. અને કેટલાક અનુમાન જ્ઞાન થી પણ આવી કેટલીક સ્થૂળ ચીજોને, માત્ર સ્થૂળ ચીજોની આવી રીતે આપણે જેને કહેવાય કે અનુમાન કરીને આપણે એને નક્કી કરી શકીએ છીએ. ખ્યાલ આવે છે ને?
તમારો પાણી નો પ્રવાહ છે, તે છે, પથ્થર છે, એ બધાના સમજો કે એ બધા પૂતગલ ના પરમાણુ ના અલગ અલગ ભેદ પડે છે. એ જયારે એની ચર્ચા આવશે, પરમાત્મા પ્રકાશ નામનો ગ્રંથ છે એની અંદર પણ એની ચર્ચા છે. બીજા બી ઘણા
આપણા ગ્રંથોની અંદર એની ચર્ચા આવેલી છે કે જયારે એનું નિરપટ હશે ત્યારે એની ચર્ચા થશે, બરાબર? આપણને ખ્યાલ આવે આપણને આ ગીલાગમની અંદર આ બધી ચર્ચા શા માટે કરવામાં આવી છે. બહુ અગત્યની વાત છે, જેવું બહુ ઇમ્પોર્ટન્ટ વાત છે. ગીલાગમની અંદર પૂજગલના પણ ભેદોનું વર્ણન બતાવ્યું છે, આ સ્કંધોનું પણ વર્ણન બતાવ્યું છે. શા માટે બતાવ્યું છે ખ્યાલ છે? એકમાત્ર ભેદ વિજ્ઞાન કરવા માટે. એટલે કે આની અંદર શું ભેદ વિજ્ઞાન આવ્યું ખબર ના પડી, એકલું પૂજગલનું જ્ઞાન જ અભાવ કર્યું. તમે સમજો છો મારો પ્રશ્ન? પ્રશ્ન ખ્યાલ આવે છે કે આપણે પ્રયોજન તો ભેદ વિજ્ઞાનનું છે, આની અંદર પૂતગલ નું જ્ઞાન કરીને આપણને ફાયદો શું? વાત એમ છે કે આ જીવ અનાદિકાળ થી આ પૂતગલ માં મોહિત થઈ ગયો છે, એટલે પૂતગલ માં એકત્વ બુદ્ધિ પડેલી છે. માટે આ જે છે જેમાં મારી મોહિત મતલબ મોહ બુદ્ધિ પડેલી છે, એટલે કે એ હું નથી પણ આ પૂતગલ ના સ્કંદો છે, એવું જ્ઞાન કરાવવા માટે પૂતગલ નું બી જ્ઞાન કરવું આવશ્યક છે. કારણ કે ભેદ વિજ્ઞાન માટે બે પાર્ટી જોઈ છે, એમાં એક પાર્ટી સ્વ હું પોતે આત્મા જોઈ છે, અને બીજી પાર્ટી કે બીજું હશે તો કે આ પૂતગલ છે આત્મા નથી એવું જ્ઞાન કરવા માટે પણ પૂતગલને જાણવું પડશે. કેમ બીજા આનો આનો ભેદ વિજ્ઞાન ના સ્તર ઉપર મોક્ષ માર્ગ ના સ્તર ઉપર આની ચર્ચા ઘણી લાંબી થઈ શકે એમ છે. સમજો, આ તો પહેલા તો એનું જ્ઞાન કરીએ આપણે સામાન્ય ભેદ ઉપર. આચાર્ય ભગવાન વૃદ્ધિ આપણને સામાન્ય ભેદ ઉપર આપણને જ્ઞાન કરાવે છે, પછી અંદર માં લઈ જાય છે. કરચલી પડી તો આપણને શું થઈ જાય છે? હૃદય ના કરચલી પડે છે. પણ કે આ સ્કંદ નું પરિણામ છે, એ પૂતગલ ના પરમાણુ ની અંદર એવી વ્યવસ્થા હતી, એવી શક્તિ હતી કે એ પ્રમાણે સંજોની યોગ્યતા હતી કે એ રીતે પરિણમી ગયા, બરોબર ને? તારો આત્મા તો એનાથી જુદો છે. તો કે આ આપણને ખ્યાલ ક્યારે હોય કે આ કરચલીઓ આગી પાછી થાય છે, બરોબર? કે આ અવસ્થાઓ આગી પાછી થાય છે, જીર્ણ થાય છે, તંદુરસ્ત થાય છે, એ બધી અવસ્થાઓ એટલે કે આ પૂતગલ ના ભેદો છે, પૂતગલ નું સ્વરૂપ છે, મારું નથી. પણ ક્યારે ખબર પડે? જયારે આપણે એનું જ્ઞાન કર્યું હોય ત્યારે. કારણ કે આ દરેક આનો વિસ્તાર તો ખૂબ થાય. ત્યારે કે એક રોટલી બનાવી, રોટલી ડાલી ગઈ તો ખબર પડે કે ભાઈ આ દાજી ગઈ તો શા માટે દાજી ગઈ? ધ્યાન નથી આપ્યું એટલે દાજી ગઈ? એટલે ના ના, એ જ પૂતગલ પરમાણુ ની એવી જ અવસ્થા થવાની હતી. એટલે વચ્ચે થી કડક કેમ છે? એટલે કે એ પ્રમાણે એવી ટાઈપના પૂતગલ પરમાણુ ભેગા થયા છે. આજુબાજુ થી સોફ્ટ કેમ છે? કેવી જાત પૂતગલ પરમાણુ ત્યાં આગળ એવી રીતે ભેગા થયા છે? આ તો આપણે સ્કંદ જોઈ રહ્યા છે, અને સ્કંદ ની અંદર જેટલા પણ પરમાણુ છે બધા પોતપોતાની પ્રેરણ શક્તિ થી પરમણી રહ્યા છે. વિચાર કરો કે નહીં? તો બોલો, રાગ બી નહીં થાય અને દ્વેષ બી નહીં થાય, ચાલે છે કે નહીં? આમ પૂતગલ ના સ્કંદ, પૂતગલ ના ભેદ, પૂતગલ નું સ્વરૂપ જાણવાથી ફાયદો શું? તો કે પૂતગલ ના વર્ણન અને પરિણામ થી ભેદ વિજ્ઞાન કરવાથી પૂતગલ નું સ્વરૂપ પણ આપણને વિનાગમ ની અંદર આ પ્રમાણે વિસ્તાર થી પણ બતાવે છે. ખ્યાલ આવે છે કે નહીં?
હાજી હાજી, બહુ સરસ, બહુ સરસ. હાજી,
આપણે અહીંયા સામાન્ય રૂપ થી ચાલીએ છીએ, બરાબર ને? જયારે એવો વિષય આવશે ત્યારે એની અંદર પછી વિશેષ ઘટિત કરીને આપણે ઘટિત કરીએ. જ્ઞાન કરીએ આગમ નું પહેલા જ્ઞાન કરીએ, અને એના પછી સમજો કે સરળતાથી આપણે ભેદ વિજ્ઞાન ઇઝીલી આપણે કરી શકીએ, બરાબર? હવે આપણે ધર્માસ્તિકાય, ધર્માસ્તિકાય ના કેટલા પ્રદેશ છે બોલો? એક પ્રદેશી છે, સંખ્યાત છે, અસંખ્યાત છે, અનંત પ્રદેશી છે.
અસંખ્યાત પ્રદેશ
એક છે ધર્માસ્તિકા.
પૂતગલ અનંતાનંદ છે એમ ધર્માસ્તિકાય એક છે, એક છે, બરાબર છે? અધર્માસ્તિકાય પણ એક છે, અને આકાશ પણ અખંડપણે એક યુનિટ છે, બરાબર? અને કાલાણું લોક પ્રમાણ અસંખ્યા કેટલા કહેશો? લોક પ્રમાણ શબ્દ કેમ આપ્યો? પાછો આવશે પ્રશ્ન, એ વખતે કાલાણું માં ચર્ચા કરીશું આપણે. અત્યારે આપણે ધર્માસ્તિકાય માં, તો ધર્માસ્તિકાય ના પ્રદેશ કેટલા? તો કે ધર્માસ્તિકાય પોતે સંખ્યામાં એક છે, પણ એના પ્રદેશ કેટલા છે? તો તેના પ્રદેશ અસંખ્યાત છે. ધર્માસ્તિકાયના પ્રદેશ કેટલા છે? અસંખ્યાત. જો હવે પાછું લોકાકાશને દિમાગમાં રાખો, અને લોકાકાશની અંદર એની કોઈ જગ્યા બાકી નથી કે જેની અંદર ધર્માસ્તિકાયના પ્રદેશો જોવામાં ન આવે. એનો અર્થ એ થઈ ગયો કે ધર્માસ્તિકાય કેવી રીતે ફેલાયેલું છે લોકની અંદર? આ ધર્માસ્તિકાયનું નમનું દ્રવ્ય કેવી રીતે ફેલાયેલું છે તો કે વ્યાપેલું છે, એમ શબ્દ પ્રેમ કરીશું. કેવી રીતે ફેલાયેલું છે, વ્યાપેલું છે, ખ્યાલ આવે છે કે નહીં? બરફ છે, સમજી લો કે તેલ ની ભરણી હોય, તેલ ની ભરણી આખી જેટલી ભરણી છે, સમજો કે 10 ઇંચ ની ભરણી છે, બરાબર? તો આખી આખી 10 ઇંચ ની ભરણી ની અંદર એવી કોઈ જગ્યા બાકી નથી જેની અંદર તેલ ની જગ્યા ખાલી હોય. આખું તેલ ભરેલું છે, આખી ભરણી ની અંદર શું છે, તેલ વ્યાપેલું છે, પ્રસરેલું છે, ફેલાયેલું છે. એવા બધા શબ્દ કરવામાં આવશે. સમજાવું છું, કહેવા માંગુ છું. બધા માટે અલગ 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 શબ્દ વાપરવામાં આવશે. ફેલાયેલું છે, સ્થિત છે, એટલે ત્યાં આગળ રહેલું છે, એમ આપણે બોલીશું. આના માટે કહીશું કે અખા પ્રદેશમાં ફેલાયેલું છે, પ્રસરેલું છે. કયું દ્રવ્ય? એટલે ધર્માસ્તી કાય દ્રવ્ય. એના પ્રદેશ કેટલા? કે એના પ્રદેશ અસંખ્યાત છે. એટલે શું કામ કરે છે? હા બોલો, હું બોલી દો શરૂઆત માં એની પરિભાષા. ફરીથી કોણ બોલશે?
સ્વયં
શબ્દ શા માટે વાપરવામાં આવે? સ્વયં શબ્દ એટલે ફરીથી બોલું છું, સ્વયં ગમન કરતા જીવંત સુદગલ ને ગમન કરવામાં જે નિમિત્ત બને તેને ધર્માસ્તિકાય કહેવામાં આવે છે. સ્વયં શબ્દ એટલા માટે વાપરવામાં આવ્યો, જીવન ઉદગમ ને આ ધર્માસ્તિક કાય ગતિ નથી કરાવતું. કારણ કે એ જે બંને દ્રવ્ય જે છે તે ગતિ તો પોતાની ઉપાદાન શક્તિથી, પોતાની ક્રિયાવર્તી શક્તિથી કરે છે. જીવન ઉદગમ માં એ તે ક્રિયાવર્તી નામની શક્તિ છે. એનું કાર્ય શું? કે એક ક્ષેત્ર થી બીજા ક્ષેત્ર ની અંદર સ્થળાંતર થવું, ક્ષેત્ર થી ક્ષેત્રાંતર થવું અને ક્ષેત્રાંતર થઈને રોકાવવું ઇત્યાદિ જે પણ એની યોગ્યતા હોય. તો કે એ પ્રમાણેનું કાર્ય જીવન પૂતગલ માં કોઈ પોતાનામાં શક્તિ છે એના કારણે છે. તો આ તો થઈ ગયું ઉપાદાન કારણ, સમજ્યો? હવે નિમિત્ત માં કોણ બન્યું? તો કે ધર્માસ્તી કાય. લાસ્ટ ટાઈમ લગભગ દાખલો બી આપ્યો હતો, તમે ઘરે થી મંદિરે ગયા, તો ઘરે થી મંદિરે ગયા તો કેવી રીતે ગયા, કેવી રીતે કોણ નિમિત્ત બન્યું? કારણ કે તમે ગમન કર્યું, ક્ષેત્ર થી ક્ષેત્રાંતર થયું. ઘર ક્ષેત્ર માં રહેતા હતા, ત્યાંથી તમે મંદિર ના ક્ષેત્ર માં ગયા, તો ક્ષેત્ર થી ક્ષેત્રાંતર થયું, તો એમાં ગમન થયું. તો ગમન માં કોણ નિમિત્ત બન્યું? એટલે ગમન ની અંદર નિમિત્ત રૂપ ની અંદર એટલે કે આ ધર્માસ્તિકાય દ્રવ્ય કહેવામાં આવે છે. જીવ સ્વયં ગમન કરતા, જીવ અને પૂતગલ ને, કે જીવ પણ પોતપોતાની રાતે ગયો, તમારું શરીર પણ પોતાની જાતે ગમન કર્યું, શરીરના પરમાણુમાં પણ ક્રિયાવર્તી શક્તિ છે, જીવની અંદર પણ ક્રિયાવર્તી શક્તિ છે, અને બંને ક્રિયાવર્તી શક્તિના કારણે એક ક્ષેત્રથી બીજા ક્ષેત્રની અંદર ક્ષેત્રાંતર થયા. એમાં કયું દ્રવ્ય નિમિત્ત છે? તો કે ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત થવામાં આવે છે. ખ્યાલ આવે છે કે નહીં? કહેવાનો મતલબ, દરેકે દરેક જગતની અંદર જેટલી વ્યવસ્થાઓ છે, અહીંયાથી મધ્ય લોકમાંથી અર્યંત ભગવાન ગયા, સિદ્ધ થયા, તો ઉપર બંધો કે ઉર્ધ્વ લોકમાં ગયા, તો વચ્ચે કયું દ્રવ્ય નિમિત્ત થયેલું? ધર્માસ્તિકાય દ્રવ્ય નિમિત્ત થયેલું. અચ્છા, હવે ત્યાં જઈને સાથે સાથે અધર્માસ્તિકાય દીધી, કે ત્યાં જઈને સ્થિત થઈ ગયા, તો કયું દ્રવ્ય નિમિત્ત બની ગયું? કે સ્વયં ગમન કરતા જીવ પૂતગલ ને ગમન પૂર્વક સ્થિર થવામાં જે દ્રવ્ય નિમિત્ત હોય તેને અધર્માસ્તિકાય કહેવામાં આવે છે. જો ધર્મ શબ્દ અધર્મ શબ્દ એમ નથી વાપર્યો, ધર્માસ્તિકાય અધર્માસ્તિકાય શબ્દ વાપર્યો. હવે બંને માં શું ડિફરન્સ છે એની ચર્ચા નેક્સ્ટ ટાઈમ કરીશું. અત્યારે પેલા સામાન્ય રૂપ થી આ ચર્ચા સમજો કે ભાઈ ગમન કરતા જીવ પૂતગલ ને ગમન કરવામાં નિમિત્ત કોણ? તો કે ધર્માસ્તિકાય. અને ગમન કરતા સ્થિર થયા, મંદિરે આવ્યા, તમે મંદિરે આવીને પૂજા કરાવવા માટે એક જગ્યા પર બેસ્યા, તો હવે બેસ્યા કયું દ્રવ્ય બન્યું? તમારું શરીર બી બેસ્યું, તમારા આત્માના પ્રદેશ પણ ત્યાં સ્થિત થયા. તો ગમન કરીને સ્થિત થયા તેની અંદર અધર્માસ્તિકાય દ્રવ્યને નિમિત્ત કહેવામાં આવે છે. મતલબ કે ગતિ હેતુત્વ આ ધર્માસ્તિકાયનો ખાસ વિશેષ ગુણ છે. ગુણની ચર્ચા કરીશું ને ત્યારે એની ચર્ચા આપણે કરીશું. સ્થિતિ હેતુત્વ આ અધર્માસ્તિકાયનો વિશેષ ગુણ કહેવામાં આવે છે. કે જે ગમન કરવાવાળા ખાલી બે જ દ્રવ્ય છે, 6 દ્રવ્યમાંથી 2 જ દ્રવ્ય ગમન કરે છે, બાકી 4 દ્રવ્ય ગમન કરતા નથી. કેમ નથી કરતા? ધર્માસ્તિકાય તો છે, પૂરા લોકમાં રાખેલું છે. અધર્માસ્તિકાય પણ પૂરા લોકમાં રાખેલું છે. ધર્માસ્તિકાય પૂરા લોકમાં રાખેલું છે, બાકીના 4 દ્રવ્ય પણ લોકમાં જ રહે છે, તો બાકીના 4 દ્રવ્ય ગમન કેમ કરતા નથી? અમારો પ્રશ્ન છે આજનો, આખરી પ્રશ્ન. બોલો, કોણ જવાબ આપશે?
એમનામાં ક્રિયાવતી શક્તિ નથી.
ઉપાદાન પકડો એનું, બરાબર ને? ઉપાદાન તો કે ક્રિયાવર્તી શક્તિ છ દ્રવ્ય માંથી કેટલા દ્રવ્ય માં છે? જીવ અને પૂતગલ આ બંને માં ક્રિયાવર્તી શક્તિ છે. બાકીના ધર્માસ્તિકા ધર્માસ્તિકા આકાશ અને કાળ, તો કે આ ચાર ની અંદર ક્રિયાવર્તી શક્તિ ન હોવાને કારણે એ દ્રવ્યો ની અંદર ગમન થઈ શકતું નથી. મૂળમાં શક્તિ જ નથી તો નિમિત્ત શું કરવાનું? મારે ભાર એ આપવો હતો, કારણ કે નહીં મારા પ્રશ્ન પૂછવાની પાછળ હેતુ આ હતો કે જે પણ જગત ની અંદર કાર્ય થાય છે એ મૂળ પોતાના ઉપાદાન ને લઈને ઉપાદાન થી થાય છે. એ વખતે અનુકૂળ હોવાનો જેના પરાળો પાપવામાં આવશે તેને નિમિત્ત કહેવામાં આવશે. તો આ બધા જે તો નિમિત્ત માત્ર કહેવામાં આવે છે. ઉપાદાન શક્તિ તો જીવ અને પૂતગલ ની હતી તો ક્ષેત્ર થી ક્ષેત્રાંતર થયું. તો પછી કે તમે એની ચર્ચા કેમ કરો છો? ધર્માસ્તિકા એની ચર્ચા કેમ કરો છો? વાત એમ છે કે એવો વિશિષ્ટ ગુણ સર્વજ્ઞ ભગવાને એમના જ્ઞાનમાં ધર્માસ્તિકાયમાં જ જોયો છે, અધર્માસ્તિકાયમાં નથી જોયો. બહુ સમજવા જેવી વાત છે. દાખલા તરીકે ગમન કરવામાં ધર્મા દ્રવ્ય નિમિત્ત બન્યું, તો કે ગમન કરવામાં નિમિત્ત બને તો કે એવી યોગ્યતા વિશેષ એટલે કે જેને કહેવાય કે ધર્મ દ્રવ્યમાં જોવામાં આવે છે. અધર્મમાં નથી જોવામાં આવતું, અધર્મ દ્રવ્યમાં નથી જોવામાં આવતું, આકાશ દ્રવ્યમાં નથી જોવામાં આવતું. ખ્યાલ આવે છે કે નહીં? આ દ્રવ્ય રહેવાની જગ્યા આપવામાં નિમિત્ત બનશે, પરંતુ ગમન કરવામાં નિમિત્ત નહીં બને. પરિણામમાં કાળ દ્રવ્ય નિમિત્ત બનશે, પણ ગમન કરવામાં નિમિત્ત નહીં બને. હું સમજ્યો, ગમન કરવામાં નિમિત્ત બનશે તો કોણ બનશે? એટલે કે ધર્મ આ ધર્માસ્તિકાય દ્રવ્ય જ ગમન કરવામાં નિમિત્ત બનશે. સાથે સર્વજ્ઞ ભગવાને જેવો નિમિત્ત ઉપાદાનનો પણ જેવો સુમેળ કર્યો છે, વ્યવસ્થિત વ્યવસ્થા જોઈ છે, એનું પણ જગતની અંદર આપણને એનું જ્ઞાન કરાવે. બરાબર છે. અને બીજું કે કેમ આપણને બીજું એનું જ્ઞાન કરાવ્યું એની ચર્ચા પણ વિશેષ છે. છય દ્રવ્યનું કેમ જ્ઞાન કરાવ્યું એની ચર્ચા આપણે વિશેષ વ્યાખ્યાન કરી. બરાબર, આજનો સમય આપણે અહીંયા સમાપ્ત. બરાબર, અને બધા નોંધ લેજો. નેક્સ્ટ ટાઈમ સન્ડે પાછો હું નથી, હું અમાઈન જાઉં છું. મારે જરા બે દિવસ માટે બહારગામ જવું છે, એટલે એના પછીના સન્ડેમાં આપણે કન્ટિન્યુ પાછું કરીશું. એની ખાસ નોંધ લેજો. ઓકે, જય જીનેન્દ્ર.
હા જી, હા જી, નિલેશભાઈ, બિલકુલ. બહુ સરસ રહ્યું. ફાઇનલી જે પર્પસ છે એ બધું જાણવાનો એ તમે ક્લિયર કરીને અમને બહુ સરસ કીધું કે આ બધું આટલું સૂક્ષ્મમાં જાણીને આપણે કેવી રીતે એનાથી ભેદ વિજ્ઞાન કરવાનું છે. બહુ સરસ પોઈન્ટ હતો એ જાણીને, તો બહુ સરસ રહ્યું. મનીષાબેન, જીવાણી સ્તુતિ કરી શકશો? જય હો, જય હો, જય જીનેન્દ્ર, જય જીનેન્દ્ર, નિલેશભાઈ, જય જીનેન્દ્ર.